કોઈના લગ્ન હોય તેમાં વખાણ કોના થાય? વરરાજાના વખાણ થાય. તો આપણે આજે વખાણ કોના કરશું? આપણે આજે વખાણ અવધી જ્ઞાનના કરશું, કેમ કે આપણો વરરાજા એ છે. સૌથી ઉત્કૃષ્ટ જ્ઞાન તો કયું? એ કેવલ જ્ઞાન. પણ અત્યારના આપણી ચર્ચા, આપણો ટોપિક અવધી જ્ઞાન નો છે, એટલે એની વાત આપણે કરશું. જો બિફોર વી પ્રોસીડ, આપણે થોડુંક રિવિઝન લઈ લઈએ. એના માટે આપણે પહેલેથી સૂત્ર પાઠ કરશું. આજે આપણને સ્ક્રીન ઉપર આવશે એમાં. જો પ્રથમ અધ્યાય એના સૂત્રો, પહેલું સૂત્ર છે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણ મોક્ષ માર્ગ. બીજું તત્વાર્થ શ્રદ્ધાનં સમ્યક દર્શનમ. ત્રીજું તન નિસર્ગત અધિગમાદ્વા. ચોથું જીવા જીવાશ્રવ બંધ સંવર નિદ્રા મોક્ષા તત્વ. આ ચાર સૂત્ર તો કોના થયા? ત્યાં સમ્યક દર્શન ની વાત થઈ. હવે જો આગળ પાંચમું નામ સાધના દ્રવ્ય ભાવ સત્સન્યાસ. છઠ્ઠું પ્રમાણ નૈર અધિગમ. સાતમું નિર્દેશ સ્વામિત્વ સાધન અધિકરણ સ્થિતિ વિધાનત. અને આઠમું સત સંખ્યા ક્ષેત્ર સ્પર્શન કાલ અંતર્ભાવ અલ્પ બહુ શ્રેષ્ઠ. જો આ ચાર સૂત્ર છે પદાર્થને કેવી રીતના જાણવું એના સૂત્ર છે. હવે જે સમ્યક જ્ઞાન છે એના સૂત્રો શરૂ થાય છે. જો નવમું મતિ શુદ્ધ અવધિ મન પર્યાય કેવલાની જ્ઞાન. દસમું સત પ્રમાણ. આ પાંચ પાંચ પ્રકારના જ્ઞાન કેવા છે? કે બધા જ્ઞાન પ્રમાણ છે. પછી જો અગિયાર આજે પરોક્ષમ. આજે એટલે કે આગળના પરોક્ષ જ્ઞાન છે. આગળના એટલે કયા? મતિ જ્ઞાન અને શુદ્ધ જ્ઞાન પરોક્ષ જ્ઞાન. બાર પ્રત્યક્ષમ અન્ય. અન્ય કેવા છે? કે પ્રત્યક્ષ છે. અન્ય એટલે કયા? અવધિ મન પર્યાય કેવળ. એમાં અવધિ ને મન પર્યાય કેવા પ્રત્યક્ષ છે? એક દેશ પ્રત્યક્ષ અને કેવળ જ્ઞાન સકલ પ્રત્યક્ષ. હવે જો આગળ હવે મતિ જ્ઞાન ની ચર્ચા શરૂ કરે છે તો તેરમું સૂત્ર મતિ સ્મૃતિ સંજ્ઞા ચિંતા અભિનિબોધ ઇત્ય અર્થાંતરમ. આ મતિ જ્ઞાન ના બીજા નામ છે મતિ સ્મૃતિ સંજ્ઞા ચિંતા અભિનિબોધ. હવે એનું નિમિત્ત તદ ઇન્દ્રિયા અનિન્દ્રિયા નિમિત્તમ. પછી પંદરમું અવગ્રહ ઇહા અવાય ધારણા. આ મતિ જ્ઞાન ના ક્રમમાં ચાર પ્રકાર પડે છે એની વાત છે. હવે એના પ્રકાર સામેના પદાર્થ પ્રમાણે એના પ્રકાર તો બહુ બહુવિધ ક્ષિપ્ર અનિસૃત ઉત્તમ ધ્રુવાણા શેતરાણા. આ બધા કેવા છે? કે આ બાર પ્રકારના પદાર્થો છે. મતિ જ્ઞાન એને જાણે છે તે પ્રકારે મતિ જ્ઞાન ના બાર બીજા ભેદ પડે છે. પહેલા ઓલા ચાર, પછી આ બાર, અને ઇન્દ્રિય ને મનથી જાણવું એટલે છ. એ બધામાં આપસમાં ગુણાકાર કરો એટલે મતિ જ્ઞાન ના ભેદ પ્રભેદ પડે છે. હવે જો બીજા મતિ જ્ઞાન ના અવગ્રહ ના પ્રકાર એટલે એમાં સત્તરમું સૂત્ર અર્થસ્ય અને 18મું વ્યંજનસ્ય અવગ્રહ. અવગ્રહ ના બે પ્રકાર, અર્થ અર્થાવગ્રહ અને વ્યંજન અવગ્રહ. પછી હવે આ ન ચક્ષુર ઇન્દ્રિયાભ્યામ જે વ્યંજન અવગ્રહ છે એ ચક્ષુ ઇન્દ્રિય એના સિવાય બાકી બધાથી થાય છે. અને હવે જો 20મું સૂત્ર શ્રુત નામના જેટલો તો શ્રુતમ મતિ પૂર્વમ દ્વય અનેક દ્વાદશ ભેદમ, એના બે અનેક અને 12 ભેદ હોય છે. આટલી ચર્ચા આપણી થઈ છે. હવે જો આપણે 21મું સૂત્ર શરૂ કરીએ. હવે જો આજથી આપણે અવધિ જ્ઞાનની ચર્ચા શરૂ કરીએ છીએ. અવધિ જ્ઞાન કોને કહે છે, કોઈને ખ્યાલ છે? જનરલી આપણે પરિભાષા તો જોઈ લીધી છે ઘણી વાર, ખ્યાલ છે? હા, રૂપી પદાર્થને જાણવું, પણ કેવી રીતના જાણવું? વેરી ગુડ. દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવની મર્યાદા સહિત ઇન્દ્રિય અને મનના નિમિત્ત વગર આત્માથી ડાયરેક્ટ રૂપી પદાર્થોનું જાણવું તેને અવધિ જ્ઞાન કહે છે. એ અવધિ જ્ઞાન કેટલા પ્રકારના છે સીધું એમાં જાય છે એના સૂત્રમાં. એટલે આપણે પરિભાષા જોયું, એનું સ્વરૂપ આપણે જેમ જેમ સૂત્ર જોશે એમ આવતું જશે. જો આ સ્લાઇડ નંબર 439 છે, નેક્સ્ટ સ્લાઇડ 21 સૂત્ર અવધિ જ્ઞાન કા વર્ણન. 21મું સૂત્ર છે, તો જો ભવ પ્રત્યયો અવધિ દેવ નારકાણા. શું અહીંયા કહે છે કે ભાવ પ્રત્યય નામક અવધિ જ્ઞાન દેવ ઓર નાસિયો કો હોતા હૈ. એટલે કહેતાની સાથે જ અવધિ જ્ઞાનના બે પ્રકાર પાડ્યા. કયા બે પ્રકાર છે? એક છે ભાવ પ્રત્યય અને બીજું છે ગુણ પ્રત્યય. એ ગુણ પ્રત્યયની ચર્ચા 22માં સૂત્રમાં આવશે. એટલે 21 અને 22 સૂત્ર બે અવધિ જ્ઞાનના સૂત્ર છે, એની ચર્ચા આમ કરી. જો બિફોર વી પ્રોસીડ એક સામાન્ય જોઈ લો. અવધિ જ્ઞાનના સૌથી પહેલા બે પ્રકાર, એક છે સમ્યક અવધિ જ્ઞાન, એક છે મિથ્યા અવધિ જ્ઞાન અથવા કુજ્ઞાન. કુજ્ઞાન 3 પ્રકારના હોય ને, કુમતિ, કુશ્રુત, કુઅવધિ. અને સમ્યક જ્ઞાન તો 5 પ્રકારના છે, મતિ, શ્રુત, અવધિ, મને પર્યાય, ચેદ. તો સૌથી પહેલો અવધિ જ્ઞાનનો પ્રકાર કે સમ્યક અવધિ જ્ઞાન અને મિથ્યા અવધિ. પછી સેકન્ડ પ્રકાર અવધિ જ્ઞાનનો કે ભાવ પ્રત્યય અવધિ જ્ઞાન અને ગુણ પ્રત્યય અવધિ જ્ઞાન. એની ચર્ચા આપણે હમણાં કરશું, એ વધારે ક્લિયર થશે. એના સિવાય એ અવધિ જ્ઞાનના 8 જુદા જુદા ભેદ આવશે, એની ચર્ચા આપણે કરશું. અને એના સિવાય કેટલું એનું ક્ષયોક્ષમ છે એના પ્રમાણે 3 ભેદ આવશે, દેશાવધિ, પરમાવધિ, સર્વાવધિ. ઓલામાં આવશે વર્ધમાન, યમાન, અનુગામી, અનનુગામી. આજે 8 ભેદો છે, આપણે જોશું અમે થોડીક વારમાં. ખ્યાલ આવી ગયો? પહેલા આપણે અવધિ જ્ઞાનના 4 પ્રકારે ભેદ જોઈશું. એક સમ્યક મિથ્યા, ભાવ પ્રત્યય, ગુણ પ્રત્યય, 8 ભેદો અને ક્વોન્ટિટીની હિસાબે 3 ભેદો. બરાબર, ચાલો. હવે જો આપણે આ ભાવ પ્રત્યયમાં પહેલા આપણે જમ્પ મારીએ છીએ. સમ્યક જ્ઞાન, મિથ્યા જ્ઞાન તો સિમ્પલ છે. જે સમ્યક દ્રષ્ટિ જીવને એના ગુણોને કારણે અવધિ જ્ઞાન પ્રગટ થાય એને સમ્યક અવધિ જ્ઞાન કહેવાય. અને મિથ્યા દ્રષ્ટિ જીવને સહજ જ જ્ઞાનનો ક્ષયોક્ષમ ઉત્પન્ન થાય છે એને મિથ્યા અવધિ જ્ઞાન, કો અવધિ જ્ઞાન કહેવાય. અમે એક બહુ સરસ એક્ઝામ્પલ આપ્યું અને આપણને આવું છે કે કોઈ જીવ પક્ષીનો જન્મ લે, તિર્યંજ વ્યક્તિમાં પક્ષી બને, એને કોઈ ઉડવું શીખાડવું પડે છે કે ઓટોમેટિક ઉડવું શીખે. એવી જ રીતે કોઈ જીવ જલચર પ્રાણીનો ભવ લે તો એને તરવું શીખાડવું પડે છે, નદી શીખાડવું પડે છે. એવી જ રીતે કોઈ જીવને પોતાના ભવને કારણે જ અવધિ જ્ઞાન પ્રગટ થાય તો એમાં શું નવીનતા? એ તો એનું એવી જ પર્યાય છે અને એમાં અવધિ જ્ઞાન એને પ્રગટ થાય. કહેવાનો સારાંશ શું છે કે અવધિ જ્ઞાન ઇઝ નોટ અ સ્પેશિયલ થિંગ. ખ્યાલ આવ્યો કે આપણને એમ કહે? આપણી પાસે મતિશુદ્ધ જ્ઞાન છે. સૌધર્મેન્દ્રની સ્ટોરી આપણે સાંભળી હોય. સૌધર્મેન્દ્ર શું કરે કે બાલ તીર્થંકરનો જન્મ થાય ત્યારે અવધિ જ્ઞાન મૂકે અને એને અવધિથી શું ખબર પડે કે ત્યાં તીર્થંકરનો જન્મ થયો છે. એ ત્યાં ગયા તો નથી ને, ઇન્દ્રિય કે મનથી જાણ્યું નથી, આત્માથી ડાયરેક્ટ વિકલ્પ મૂક્યો અને એમને જણાવ્યું કે ત્યાં કીર્તન ગણો જન્મ છે. એટલે આપણને શું લાગે, અરે કઈ સ્પેશિયલ, કઈ સ્પેશિયલ, કઈ સ્પેશિયલ નથી. એ બસ એવી જ્ઞાન ની તાકાત છે, જો એ જ આપણને અહીંયા સમજાવશે. જો આગળ વધીએ, નેક્સ્ટ સ્લાઇડ. આ અવધિ જ્ઞાન ના બે પ્રકાર, ભાવ પ્રત્યય, ગુણ પ્રત્યય. હવે જો પ્રત્યય શબ્દ, પ્રત્યય નો મતલબ ક્યાં, તો પ્રત્યય કારણ અથવા નિમિત્ત, આ ત્રણેય નો મીનિંગ સેમ છે. ભાવ પ્રત્યય, ભાવ જ જેનું નિમિત્ત છે એવું જ્ઞાન, એને કહેવાય અવધિ જ્ઞાન. જો સૌથી પહેલા અવધિ જ્ઞાન નો એક્ઝેક્ટ મીનિંગ શું, અવધિ જ્ઞાન વર્લ્ડ નો જ મીનિંગ શું, અવધિ એટલે શું, જો અવધિ જનરલી ટાઈમ ના સેન્સ માં યુઝ થાય છે, પણ એક્ચ્યુઅલ અવધિ વર્ડ નો મીનિંગ લિમિટ, સીમા. કોઈ પણ જ્ઞાન જે સીમા સહિત છે એને કહેવાય અવધિ જ્ઞાન. એટલે શાસ્ત્રમાં અવધિ જ્ઞાન નું બીજું નામ સીમા જ્ઞાન પણ છે. તો અવધિ જ્ઞાન એટલે અવધિ સીમા સહિત નું, તો દ્રવ્યની સીમા, ક્ષેત્રની સીમા, કાળ અને ભાવની સીમા, એની લિમિટ સહિત નું જ્ઞાન, એને કહેવાય અવધિ જ્ઞાન, બરાબર. હવે ભવ પ્રત્યય, પ્રત્યય એટલે કે ભવ જ જેનું નિમિત્ત છે એવું અવધિ જ્ઞાન, એવું ભવ જ જેનું કારણ છે એવું અવધિ જ્ઞાન, એને કહેવાય ભવ પ્રત્યય. અને ગુણ જેનું નિમિત્ત છે, ગુણ એટલે શું, હવે અહીંયા ગુણ એટલે આત્મામાં અનંત ગુણો છે એમ નહીં, અહીંયા ગુણ એટલે કે કોઈ સમ્યક દર્શન આદિ વિશેષ આત્માની નિર્મળતાને કારણે પ્રગટ થયેલું જ્ઞાન, એને કહેવાય ગુણ પ્રત્યય અવધિ જ્ઞાન. જો આ વાંચી આવે તો પ્રત્યય કારણ ઓર નિમિત્ત, તીનો શબ્દ એકાર્થ વાચી હૈ. યહાં ભવ પ્રત્યય શબ્દ બાહ્ય નિમિત્ત કી અપેક્ષા સે કહા હૈ. જો આ શું કહેવા માંગે, ભવ જ જેનું નિમિત્ત છે એવું અવધિ જ્ઞાન. પણ ખાલી ભવને કારણે કોઈને જ્ઞાન ઉત્પન્ન થતું નથી, ત્યાં જ્ઞાન તો જીવને પોતાની શક્તિથી જ ઉત્પન્ન થયું છે. હમણાં ગુરુદેવજી નું પ્રવચન આપણે સાંભળતા હતા ને, કે એક પરમાણુ બીજા પરમાણુનું કાંઈ કરી શકતું નથી, એવું આવ્યું ને આજે. તો કર્મ કે ભવ એ જીવને જ્ઞાન ઉત્પન્ન કરાવે? આ તો જો કર્ણાનિયોગની નિમિત્તની બોલવાની શૈલી છે, ખ્યાલ આવે ને. જીવ અહીંયાથી મૃત્યુના સમયે એનું ક્ષયોક્ષમ જ્ઞાન એટલું હીન થઈ જાય કે જેટલું આ ભાવમાં આ અક્ષરો આદિ શીખ્યા હોય બધું વાઇપ ઓફ થઈ જાય. હવે અહીંથી સમજો કે દેવ ગતિમાં ગયા કે નરક ગતિમાં ગયા, ત્યાં જતાની સાથે જીવનું ક્ષયોક્ષમ પાછું વધી જાય. કેમ, આપણે સૂઈ ગયા હોય તો આપણું ક્ષયોક્ષમ હીન નથી થઈ જતું, અને ઉઠીએ તો પાછું માઇન્ડ સ્ટાર્ટ વર્કિંગ અગેન. સિમિલરલી અહીંયાથી બીજા ભાવમાં જતા ત્યાં બીજા ભાવમાં પાછો ક્ષયોક્ષમ વધે છે, જીવનો પોતાની જ યોગ્યતાથી વધે છે, અને ત્યાં એને અવધિ જ્ઞાન પ્રગટ થઈ જાય છે. પણ બાહ્યમાં જે નિમિત્ત છે એના ઉપર આરોપ આપવાની પદ્ધતિ છે. તો બાહ્ય નિમિત્ત જનરલી બે પ્રકારના હોય, એક છે બાહ્ય નિમિત્ત અને બીજું કહેવાય અંતરંગ નિમિત્ત. તો અંતરંગ નિમિત્ત તો દરેક જીવની પર્યાયમાં કર્મનો ક્ષયોક્ષમ એ અંતરંગ નિમિત્ત છે. કેમ કે જેવું જેવું જ્ઞાન એવો એવો ત્યાં કર્મનો ઉદય, એવો જ આ વિશ્વનો નિયમ છે. તો ત્યાં જે જીવને અવધિ જ્ઞાનાવરણ કર્મનો ક્ષયોક્ષમ, એને કહેવાય અંતરંગ નિમિત્ત. અને બાહ્યમાં એમ કહેવા છે કે ભાઈ દેવગતિનો ભાવ અથવા નરક ગતિનો ભાવ કે એનું નિમિત્ત. તો જો એ અહીંયા કહે છે, જ્યાં ભાવ પ્રત્યય શબ્દ નિમિત્તની અપેક્ષાથી કહા હૈ, અંતરંગ નિમિત્ત તો પ્રત્યેક પ્રકાર કે અવધિ જ્ઞાનને અવધિ જ્ઞાનાવરણીય કર્મ કા ક્ષયોક્ષમ હોતા હૈ, બરાબર. જો આગળ નેક્સ્ટ લાઈન. હવે ભાવ પ્રત્યે અવધિ જ્ઞાન કા સ્વરૂપ, તો દેવ નારકી પર્યાય કે ધારણ કરને પર જીવ કો જો અવધિ જ્ઞાન ઉત્પન્ન હોતા હૈ વહ ભાવ પ્રત્યય કહેવાતા હૈ. જેવી રીતના મનુષ્ય અને તિર્યંશમાં જન્મથી જ આપણને મતિશુદ્ધ જ્ઞાન છે, એમાં આપણને કઈ વિશેષતા નથી લાગતી, બટ એવી જ રીતના એમને જન્મથી અવધિ જ્ઞાન પણ છે, અને એ લોકો એનો યુઝ વિષય કશાયમાં જ કરે છે. જેવી રીતના આપણે આપણું શુદ્ધ જ્ઞાન છે પાંચ ઇન્દ્રિય અને મન, તો કોઈ સાધારણ જીવ હોય જેને ધર્મનો કઈ ખબર જ નથી તો એનો વપરાશ ક્યાં કરે છે? કે બસ એના ભોગમાં કરે છે, કઈક જોવામાં, કઈક સાંભળવામાં. સામેના વિષય અને જીવનું જ્ઞાન, આ ઇન્દ્રિય એની બારી હશે, તો એ જ્ઞાન બસ એમાં જ લાગેલું રહેશે. એવી જ રીતે એમની પાસે એક બારી હજી વિશેષ છે એમ સમજો, એનો પણ વપરાશ ક્યાં કરે છે? આવી રીતના ભોગ સામગ્રીમાં. તો વો ભાવ પ્રત્યય કહેવાતા હોય. જો આજ એક્ઝામ્પલ આપે ને, જૈસે પક્ષીઓ મેં જન્મ હોના હિ આકાશ ને ગમન કરને કા નિમિત્ત હોતા હૈ, ન શિક્ષા, ન ઉપદેશ, જપ તપ ઇત્યાદિ. કોઈ જપ તપ કરવાથી કોઈને અધિજ્ઞાન પ્રગટ થતું નથી. જો આગળ હજી એક પોઈન્ટ આવશે, બહુ સરસ છે. આપણે એવા કયા ભાવ કરીએ કે આપણને અધિજ્ઞાન પ્રગટ થઈ જાય? ગુણ પ્રત્યે. ચલો, આપણે એવા કયા ભાવ કરીએ કે આપણને ગુણ પ્રત્યે અધિજ્ઞાન પ્રગટ થાય? સમ્યક દર્શન પ્રગટ કરી લેવું જોઈએ કે નહીં, કે એનાથી આપણને અધિજ્ઞાન પ્રગટ થઈ જાય? અરે, એવા ઘણા સમર્થ મુનિરાજો છે જેમની વિશુદ્ધિ ઘણી છે, પણ એમને અધિજ્ઞાન પ્રગટ નથી થતું. ખ્યાલ આવે ને? એટલે કોઈ પર્ટિક્યુલર વિશુદ્ધિથી બી અધિજ્ઞાન પ્રગટ થાય છે એવું નથી. બસ એ અમુક પર્ટિક્યુલર પરિણામોથી પ્રગટ થાય છે. જેવી રીતના તીર્થંકર નામ કર્મ પ્રકૃતિ કોને બંધાય? કોને બંધાય? જે સોલ કારણ ભાવના કરે તે. હવે સોલ કારણ ભાવના સમ્યક દ્રષ્ટિ ચોથા ગુણસ્થાને પણ કરી શકે, પાંચમા દેશદ્રષ્ટિ પણ કરી શકે, છઠ્ઠા સાતમા જોઈનારા મુનિરાજ પણ કરી શકે. હવે કોઈ સમર્થ મુનિરાજ હોય કુંકુંદ આચાર્ય જેવો, અને તીર્થંકર પ્રકૃતિ ન બાંધે, તો શું એમની વિશુદ્ધિમાં કમી છે એટલે નથી બાંધતા? તો કોને કારણે નથી બાંધતા? એ બસ એવી જ યોગ્ય છે. એવી જ રીતે આ અવધિજ્ઞાન બધા જ મુનિરાજોને કે બધા જ સમ્યક દ્રષ્ટિ ધર્માત્માઓને થાય એવું જરૂરી નથી, કેમ કે એવી જ યોગ્યતા. ખ્યાલ આવ્યો? જો આગળ તો કોઈ જપ તપ થી થતું નથી. બીજી પ્રકાર નારકીય દેવ થી પર્યાય ને ઉત્પત્તિ માત્ર છે અવધિજ્ઞાન પ્રાપ્ત થતા. આ કોની વાત ચાલે છે? ભાવ પ્રત્યે અવધિજ્ઞાન. બરાબર. જો આગળ નેક્સ્ટ સ્લાઇડ. જ્યાં સમ્યક દર્શન કા વિષય હૈ. જો આ આખી બધે સૂત્ર ચાલી રહ્યા છે ને હમણાં, નવમા સૂત્ર થી લઈને બધા જ, એ બધા જ પાંચ પ્રકારના સમ્યક જ્ઞાન ના સૂત્ર છે. મિથ્યા જ્ઞાન ના સૂત્ર થી પાછળ આવશે, 31-32 ત્યાં આવશે. પણ અહીંયા ટોપિક લઈ લીધો સાથે ભવ પ્રત્યે, કેમ કે ભવ પ્રત્યે ભલે કદાચ તો મિથ્યા જ હોય શકે, પણ બીકોઝ અવધિજ્ઞાન નો ટોપિક ચાલુ એટલે સાથે લઈ લીધો. એ અહીંયા કે છે, જ્યાં સમ્યક જ્ઞાન કા વિષય હૈ, ફિર ભી સમ્યક યા મિથ્યા કે ભેદ કિયે બિના સામાન્ય અવધિજ્ઞાન કે લીએ ભવ પ્રત્યે શબ્દ દિયા ગયા. ભાવ પ્રત્યય અવધિજ્ઞાન દેવ, નારકી તથા તીર્થંકર કે ગૃહસ્થ દશા મેં હોતા હૈ. જો ત્રણ પ્રકારના જીવને ભાવ પ્રત્યય અવધિજ્ઞાન હોય છે, બધા જ દેવોને, ચારે પ્રકારના બધા જ નારકીઓને, અને જે તીર્થંકર ના જીવ એને જન્મથી જ અવધિજ્ઞાન હોય છે. તો જ્યાં વર્તમાન જે છેલ્લા ભાવ, તો એમને જે ગૃહસ્થ દશામાં જેટલું જ્ઞાન છે એને આ ભવ પ્રત્યય કહેવાય છે. એક વાર જેવી દીક્ષા લે અને પહેલી જ વાર સાતમા ગુણસ્થાનમાં જાય તો એને સીધા ચાર જ્ઞાન પ્રગટ થઈ જાય છે, એ પછી ગુણો પ્રત્યય થાય. પણ ગ્રહસ્થ દશામાં એમને ભવ પ્રત્યય અધિજ્ઞાન છે. વ નિયમ છે દેશાવધિ હોતા હૈ. જે ત્રણ પ્રકાર પાછળથી કહે છે, દેશાવધિ, પરમાવધિ, કરવાવધિ. તો આ જે જીવો છે એમને સૌથી જગન્ય અવધિજ્ઞાન હોય છે દેશાવધિ. વહ સમસ્ત પ્રદેશ સે ઉત્પન્ન હોતા હૈ. અને સમસ્ત પ્રદેશ એટલે આ જોવાનું જ્ઞાન આંખોના આ પ્રદેશોમાં જ છે, સાંભળવાનું જ્ઞાન કાનના આ પ્રદેશમાં છે. હજી આગળ અમુક તત્વા સૂત્રના સૂત્ર છે કે આગળ આવશે આપણને, કે જેવી રીતના જોવાનું જ્ઞાન, તો આ પ્રદેશ એટલે કે પાછળના જે રેટિનાના જે આપણે પ્રદેશો કહેવાય, ત્યાં પણ એ આત્માના પ્રદેશોનો આકાર કેવો છે કે જ્યાંથી જીવને જોવાનું જ્ઞાન થાય, એ બધું આમાં આપ્યું છે. સાંભળવાના પ્રદેશ અંદર જ્યાં પડદાનો ભાગ હોય ત્યાં સાંભળવાના પ્રદેશોનો આકાર, સ્વાદનો તો અહીંયા સાઈડમાં બે બાજુ જે સ્વાદના પ્રદેશોનો આકાર, એ બધું આમાં આપ્યું છે, આપણે વાંચ્યું. તો અવધિજ્ઞાનમાં જે બે પ્રકાર કીધા, ભાવ પ્રત્યય અને ગુણ પ્રત્યય, તો ગુણ પ્રત્યયમાં કહે છે કે નાભિની ઉપર અમુક પ્રદેશો છે એ પ્રદેશોના નિમિત્તથી ત્યાં ગુણ પ્રત્યય અવધિ જ્ઞાન થાય છે. ભાવ પ્રત્યય તો આખા આત્માના બધા અસંખ્યાત પ્રદેશો દ્વારા એ અહીંયા કહે છે. વ સમસ્ત પ્રદેશ છે ઉત્પન્ન હોતા. હવે જો આગળ નેક્સ્ટ સ્લાઇડ, આ આપણે 21મું સૂત્ર જોયું. આખું સૂત્ર ભાવ પ્રત્યય ઉપર છે, જે બધા જ મિથ્યા દ્રષ્ટિ કે કોઈને પણ હોઈ શકે છે. હવે જો નેક્સ્ટ સૂત્રની ભૂમિકા બાંધે છે, નેક્સ્ટ સ્લાઇડ, ગુણ પ્રત્યય કિસી વિશેષ પર્યાય ભાવ થી અપેક્ષા ન કરકે, કોઈ પર્યાયને કારણે નહીં પણ જીવ કે પુરુષાર્થ જોવા દ્વારા જો અવધિ જ્ઞાન ઉત્પન્ન હોતા હૈ, વો ગુણ પ્રત્યય અથવા ક્ષયોક્ષમ નિમિત્તક કહેવાતા હૈ. અને બે નામ, ગુણ પ્રત્યય અવધિ જ્ઞાન અથવા ક્ષયોક્ષમ નિમિત્તક અવધિ જ્ઞાન. ખ્યાલ આવ્યો? હવે જો એનું સૂત્ર કે છે 22મું સૂત્ર આપણે જોઈએ, નેક્સ્ટ સ્લાઇડ. જે ભાવ પ્રત્યય અવધિ જ્ઞાન છે એમાં દેહ અને નારકી બસ બે, અને તીર્થંકર ભગવાન નો ગ્રસ્ત જીવ, બીજા કોઈ જીવને મનુષ્ય કે તિર્યંશ ને ભાવ પ્રત્યય અવધિ જ્ઞાન હોતું જ નથી. હા, એ પુરુષાર્થથી જે ઉત્પન્ન થાય છે એમાં ખાલી મનુષ્યને તિર્યંશ, હા એ ગુણ પ્રત્યય. એની હવે ચર્ચા આવશે એમાં ડિટેલમાં. સમ્યક દ્રષ્ટિ, સમ્યક દર્શન સહિત અમુક વિશેષ પરિણામ જે કરે એમને ગુણ પ્રત્યય અવધિ જ્ઞાન પ્રગટ થાય. જો 22મું સૂત્ર જોઈએ, મિથ્યા દ્રષ્ટિ મનુષ્યને તિર્યંશને અવધિ જ્ઞાન ન થઈ શકે, ગુણ પ્રત્યય અવધિ જ્ઞાન ન થઈ શકે. કો અવધિ એમને ન હોય મને નથી, આઈ ડોન્ટ થિંક સો. મિથ્યા દ્રષ્ટિ મનુષ્ય અને તિર્યંશને અવધિ જ્ઞાન ન હોય. સમ્યક દર્શન પ્રગટ થયા પછી અમુક વિશેષ પરિણામોથી અવધિ જ્ઞાન પ્રગટ થાય છે, એને ગુણ પ્રત્યય કહેવાય. જો ક્ષયોક્ષમ નિમિત્તક અવધિ જ્ઞાન કે ભેદ તથા ઉચ્ચેદ સ્વામી સૂત્ર છે, ક્ષયોક્ષમ નિમિત્ત ષડ વિકલ્પ શેષાણામ. જો શેષાણામ કે ભાવ પ્રત્યયમાં કોને કીધું કે દેવ અને નારકી પ્લસ તીર્થંકર ભગવાનના જીવ, હવે શેષાણામ અન્ય જીવોને આ ગુણ પ્રત્યય હોય છે. જો સૂત્રમાં અવતાર છે, ક્ષયોક્ષમ નિમિત્તક અવધિ જ્ઞાન ષડ વિકલ્પ છે, એટલે છ પ્રકારના વિકલ્પ, તો અનુગામી, અનનુગામી, વર્તમાન, યમાન, અવસ્થિત ઓર અનઅવસ્થિત, એસે છ ભેદ વાલા હૈ. ઓર વહ શેષાણામ અર્થાત મનુષ્ય ઓર તિર્યંશો કે હોતા હૈ, મનુષ્ય અને તિર્યંશને ગુણ પ્રત્યય અવધિ જ્ઞાન પ્રગટ થાય છે. હવે જો આગળ હજી કહે છે, નિમિત્ત અવધિ જ્ઞાન કે ભેદ, જો આ બધા જે સ્લાઇડ બનાવી કે નહીં એક્ઝેક્ટ આ શાસ્ત્રના જ પેરેગ્રાફ સામાન નાખ્યા છે. આ સ્લાઇડ એટલે બનાવીએ કે બધા પાસે શાસ્ત્ર ન હોય તો સ્ક્રીન પર બધા જોઈ શકે, પણ આ ખાલી બુલેટ લખ્યા છે એવું નથી. દેઅર વર્બેટિમ સેન્ટેન્સીસ ફ્રોમ શાસ્ત્ર, વર્બેટિમ એટલે વર્ડ ટુ વર્ડ સેમ છે. એટલે આપણે અહીંયા વાંચીએ છીએ એમ સમજો કે શાસ્ત્ર જ વાંચી રહ્યા છે એક એક પેરેગ્રાફ. यह अवधि ज्ञान मनुष्य को होता है ऐसा कहा गया है, इसमें तीर्थंकरों को नहीं लेना चाहिए क्योंकि इनमें भाव प्रत्यय में गणित ही जाते हैं, उनके अतिरिक्त अन्य मनुष्य को समझना चाहिए, वह भी बहुत थोड़े से मनुष्य को होता है, इस अवधि ज्ञान को ગુણ પ્રત્યય ભી કહા જાતા. આમાં એ પોઈન્ટ છે કે નહીં, જો આમાં છે કે નહીં ખ્યાલ નથી, પણ આ ટોપિક નીકળો ને જો બહુ થોડે છે મનુષ્ય કો, તો એમાં હું અહીંયા કહી દઉં એક્સપ્લેનેશનમાં, આઈ થિંક ક્યાંક તો આવે જ છે પાછળ. તમે ભાવ પરાવર્તન સાંભળ્યું છે કે પાંચ પરાવર્તન સાંભળ્યા છે, તો એમાં એક ભાવ પરાવર્તન છે. એ ભાવ પરાવર્તનમાં જીવના પરિણામોની સંખ્યા ગણવામાં આવી છે, તો જીવ જે પણ પ્રકારના પરિણામ કરે એની સંખ્યાને ગણવાની પદ્ધતિ, એને ભાવ પરાવર્તન કહે છે. એક્ઝેક્ટ સેન્ટેન્સ મારે વાંચવું છે. હા, જો અહીંયા લખ્યું છે, અસંખ્યાત લોક પ્રમાણ સમ્યક્ત્વ સંયમાસંયમ અને સંયમરૂપ પરિણામોમાં, એટલે કે જે સમ્યક દ્રષ્ટિ જીવ છે એના જેટલા પણ પરિણામ થઈ શકે જીવના, શુભાવ અશુભાવ આદિ બધા. પછી પાંચમા ગુણસ્થાન વર્તી સંયમાસંયમી જીવ અને છઠ્ઠા સાતમા ગુણસ્થાન વર્તી સંયમરૂપ પરિણામો વાળો જીવ. ઉપર શ્રેણી વાળામાં તો ગણવાની કોઈ જરૂરત જ નથી, કેમ કે ત્યાં હવે કંઈ બંધ થવાના નથી. તો આ ચાર પ્રકારના જે ચાર ગુણસ્થાનોના જીવ, એના જેટલા પણ પરિણામો, જીવના પરિણામો, તેના વેરિએશન કેટલા કે અસંખ્યાત લોક પ્રમાણ, આ એક લોકમાં આકાશના જેટલા પ્રદેશો છે ને એને એક લોક પ્રમાણ પ્રદેશ કહેવાય. એક લોક પ્રમાણ જે રીતના સંખ્યા ગણવી હોય તો આપણે કહીએ ને વન ડઝન, ડઝન એટલે શું કે 12, એ સંખ્યાનું માપ છે. એવી રીતના એક લોક પ્રમાણ એ એક અસંખ્યાત નંબરનું માપ છે કે આખા આકાશમાં, લોકાકાશમાં જેટલા પ્રદેશો આવી શકે આકાશના એને એક લોક પ્રમાણ કહેવાય. એક પર્ટિક્યુલર અસંખ્યાત થયો, એનાથી જો આવા અસંખ્ય લોક હોત તો પણ જેટલા કાઉન્ટિંગ થાય એટલા જીવના જુદા જુદા પરિણામો છે. ચાલો, જેવી રીતના સમજો મને ગુસ્સો આવે છે તો ગુસ્સો કરવાની વેરિએશન પણ ઘણા બધા છે કે તીવ્ર, એનાથી ઓછું, એનાથી ઓછું, એનાથી ઓછું, એનાથી ઓછું. એ ગુસ્સાના પરિણામ, રાગના પરિણામ, દ્વેષના આદિ બધા એ અસંખ્યાત લોક પ્રમાણમાં જાય છે. હવે એમાંથી અવધિ જ્ઞાન પ્રગટ કરવા વાળા પરિણામ કેટલા એ અહીંયા કહે છે. જો ફરીથી વાંચી ગયું વાક્ય, અસંખ્યાત લોક પ્રમાણ સમ્યક્ત્વ સંયમાસંયમ અને સંયમરૂપ પરિણામોમાં અવધિ જ્ઞાનાવરણના ક્ષયોક્ષમના કારણભૂત, અવધિ જ્ઞાનાવરણના ક્ષયોક્ષમના કારણભૂત પરિણામો બહુ થોડા હોય છે. ખ્યાલ આવે ને? એટલે જીવ અમુક પર્ટિક્યુલર બહુ થોડા પરિણામ કરે તો જ એને આ ગુણ પ્રત્યે અવધિ જ્ઞાન પ્રગટ થાય છે. હવે એ જ વસ્તુ તમે મનુષ્યોમાં લગાવી દો કે બધા જ મનુષ્ય છે એ બધા જુદા જુદા જાતના પરિણામ કરે છે, તેમાંથી બહુ થોડા મનુષ્યને આ ગુણ પ્રત્યે અવધિ જ્ઞાન હોય છે, કેમ કે એટલા પરિણામ કરવા જ બહુ રેર છે. ખ્યાલ આવે? જો ફરી આપણે સ્લાઇડ ઉપર પાછા આવી જઈએ. इसमें तीर्थंकरों को नहीं लेना चाहिए, उनके अतिरिक्त अन्य मनुष्य को समझना चाहिए, वो भी बहुत थोड़े से मनुष्य को होता है. इस अवधि ज्ञान को गुण प्रत्यय कहते हैं. अभी जो इत्यादि का है तो वह नाभि के ऊपर शंख, पद्म, वज्र, स्वस्तिक, कलश, मछली आदि शुभ चिन्हों के द्वारा होता है. जब इतना मन अन्या हृदय स्थान में આઠ પાકડી વાળા કમળ જેવો એનો આકાર છે, એવી રીતના અવધિ જ્ઞાન માટે જે શુભ ચિહ્ન હોય છે આ બધા અહીંયા કીધા, એ નાભિની જરાક ઉપર એવી રીતના ત્યાંથી થાય છે. જો આગળ વધીએ નેક્સ્ટ સ્લાઇડ. અવધિ જ્ઞાનના બે પ્રકાર કીધા, ભાવ પ્રત્યે, ગુણ પ્રત્યે. ભાવ પ્રત્યે કોને છે? દેહ, નારકી અને તીર્થંકર પર્યાયના જીવ, એ પણ ગ્રહસ્થ દશામાં. ગુણ પ્રત્યે કોને છે? તો મનુષ્ય ઓર સંગી પંચેન્દ્રિય તીવ્ર છે, અસંગી જીવને ન થઈ શકે. હવે જો દેવ નારકી જે ભાવ પ્રત્યે કયા પ્રકારનું હોય શકે? તો દેશાવધિ જ હોય છે અને આત્માના દરેક પ્રદેશોથી થાય છે. અને ગુણ પ્રત્યય તો એના ઘણા ભેદ પ્રભેદ છે, તો એમાં દેશાવધિ, પરમાવધિ, સર્વાવધિ બધા આવી જશે. અને એ નાભિના અમુક આકારના ઉપરના પ્રદેશોથી થાય છે. આપણે વાત થઈ જશે બરાબર. જો આગળ વધીએ હવે બીજા બે પ્રભેદોમાં જઈએ. કેટલી વાત થઈ આપણે? એક સમ્યક અવધિ, મિથ્યા અવધિ અને એક ભાવ પ્રત્યે, ગુણ પ્રત્યે. હવે જો એના બીજા ભેદો, આપણે પહેલા છ વિકલ્પ જોયા હતા બરાબર, સૂત્રમાં છ આવ્યા હતા અને અહીંયા બીજા બે પણ છે જે એડ કર્યા છે. તો જો પ્રકાર એક, અનુગામી અનઅનુગામી, વર્ધમાન જીયમાન, અવસ્થિત અનઅવસ્થિત અને પ્રતિપાતી અપ્રતિપાતી. આ પ્રતિપાતી અપ્રતિપાતી એડ કર્યા છે. એનો મીનિંગ જો ન્યાજ આપી દીધો છે કે જેમને એક વાર અવધિ જ્ઞાન થાય અને પાછું પડી જાય એને પ્રતિપાતી કહેવાય યોગ્ય દ્વારા. આપણે ગુરુદેવશ્રી નથી કહેતા પ્રવચનમાં કે હવે જેને સમ્યક તો થયું આ પંચમ કાળમાં એ તો અપ્રતિહત ભાવે પોતાની સાધના કરીને મોક્ષ પ્રાપ્ત કરે છે. અપ્રતિહત ભાવ એટલે શું? કે હવે ક્યારે સમ્યક તો પડવાનું નથી. બસ આ એ જ વસ્તુ અહીંયા છે કે પ્રતિપાતી એટલે પડી જવું, અપ્રતિપાતી એટલે ન પડવું. જેને અવધિ જ્ઞાન થયું છે આ ભાવમાં ન પડવું એને અપ્રતિપાતી કહેવાય. અહીંયાથી નેક્સ્ટ ભાવમાં જશે એની વાત નથી, આ ભાવમાં પડી જવું કે ન પડી જવું તેને પ્રતિપાતી અથવા અપ્રતિપાતી. બરાબર આ એ ક્લિયર થયું. બાકીના ભેદ પણ આપણે જોઈશું. અને બીજી બાજુ ક્વોન્ટિટી એની જ્ઞાનની તાકાત પ્રમાણે ત્રણ ભેદ, દેશાવધિ, પરમાવધિ, સર્વાવધિ. જેવી રીતે આપણે કહીએ ને દેશગત, દેશ એટલે શું? પાર્શિયલ, થોડું, એટલે દેશ અવધિ, થોડુંક અવધિ જ્ઞાન. પછી જે પરમાવધિ, પરમ અવધિ જ્ઞાન. અને સર્વાવધિ, પૂરેપૂરું અવધિ જ્ઞાન. ખ્યાલ આવે ને? જો દેશાવધિ અને પરમાવધિ રેન્જ છે, ખ્યાલ આવે ને? કે દેશાવધિમાં પણ જગન્ય અને ઉત્કૃષ્ટ, પરમાવધિમાં પણ જગન્ય અને ઉત્કૃષ્ટ, પણ સર્વાવધિ ઇઝ જસ્ટ વન પોઈન્ટ, પૂરેપૂરું જ્ઞાન. દરેક પરમાણુ સુધી જાણી શકે એને સર્વાવધિ જ્ઞાન કહેવાય છે. એની ચર્ચા આપણે આવશે થોડીક વારમાં. જો પહેલા આ છ ભેદોનું આપણે ડેફિનેશન જોઈએ. નેક્સ્ટ સ્લાઇડ. ચાયુક્ષમ નિમિત્તક અવધિ જ્ઞાન કે ભેદ. જો ધ્યાન રાખજો આ આખું સૂત્ર 22મું એ ગુણ પ્રત્યય અવધિ જ્ઞાન નું સૂત્ર છે. એટલે આ જે છ ભેદ છે એ ગુણ પ્રત્યય અવધિ જ્ઞાન ના છે. બરાબર જોવા છે. પહેલું છે અનુગામી. જો અવધિ જ્ઞાન સૂર્ય કે પ્રકાશ થી ભાંતિ જીવ કે સાથ હી રહેતા હૈ, જીવ કે સાથ સાથ હી જાતા હૈ, ઉસે અનુગામી કહેતે હૈ. અને બીજું અનનુગામી, આ ભાવમાં કેરી ફોરવર્ડ થાય. અહીંયાથી પણ દેવગતિમાં ગયા તો ત્યાં તો ભાવ પ્રત્યે છે જ. અહીંયાથી દેવગતિમાં કે નરક ગતિમાં ગયા તો ત્યાં તો ભાવ પ્રત્યે છે જ. એટલે અહીંયા જે આપણે ગુણ પ્રત્યેની જ વાત કરીએ છીએ એટલે સાથે રહેવા હોય છે. અને અનનુગામી, જો અવધિ જ્ઞાન જીવ કે સાથ હી સાથ નહીં જાતા ઉસે અનનુગામી કહેતે હૈ. પછી જો બીજું વર્તમાન અને જીયમાન, એ તો નામથી જ ખબર પડી જાય. જો અવધિ જ્ઞાન શુક્લ પક્ષ કે ચંદ્રમાથી કલાથી ભાંતિ બળતા હૈ, બળતા રહે, ઉસે વર્તમાન કહેતે હૈ. જેવી રીતના આપણે નાના બાળક હોઈએ તો ઇવન આપણે ભણવાનું ચાલુ કરીએ ને તો એબીસી અબકડ ત્યાંથી શરૂ કર્યું. અને આપણું એ લૌકિક જ્ઞાન પણ કેવું છે કે વધતું રહે છે ને. પછી આપણે ક્યાંક ડિગ્રી લઈએ, બે ડિગ્રી લઈએ હાલી. પછી જયારે બુઢા થઈએ ત્યારે થોડું થોડું ભૂલાતું જાય છે, પણ ત્યાં સુધી કેવું છે? વર્તમાન જ્ઞાન છે. બરાબર. અને જો નેક્સ્ટ સ્લાઇડ પર નેક્સ્ટ, જો અવધિ જ્ઞાન કૃષ્ણ પક્ષ કે ચંદ્રમાથી કલાથી તરફ ઘટતા રહે, ઉસે જીયમાન કહેતે હૈ. ઘટતું જ્ઞાન એટલે જીયમાન જ્ઞાન કહેવાય. અને છેલ્લા કપલ, અવસ્થિત અનઅવસ્થિત. જો અવધિ જ્ઞાન એકતા રહે, ન ઘટે ન બળે, ઉસે અવસ્થિત કહેતે હૈ. અને જો પાણી કી તરંગો કી ભાંતિ ઘટતા ઘટતા રહે, એકતા ન રહે, ઉસે અનઅવસ્થિત કહેતે હૈ. આપણું મતિશુદ્ધ જ્ઞાન કેવું છે? આમાંથી અનઅવસ્થિત છે ને, કેમ કે ઉપર નીચે થાય છે. પછી વર્તમાન છે કે જીવમાન છે? તો ક્યારેક વર્તમાન છે, ક્યારેક જીવમાન છે. હા, કહી શકાય, કહી શકાય. કેમ કે વસ્તુ ઘટતું છે એટલે ચેન્જ થાય છે. અને અનુગામી છે કે અનઅનુગામી? આપણું મતિશુદ્ધ જ્ઞાન અનુગામી છે ને. આપણે જ્યાં જ્યાં જઈએ છીએ ત્યાં મતિશુદ્ધ જ્ઞાન આવે છે. આ છ ભેદ આપણે જોયા. પેલા બે આપણે જોઈ લીધા હતા, પ્રતિપાતી અને અપ્રતિપાતી, પડતું અને ન પડવાનું. બરાબર. એટલે આઠ ભેદ છે આ ટોટલ. હવે જો બીજા અમુક કમેન્ટ હજી બીજા કઈક પોઈન્ટ એમાં એડ કરે છે. અવધિ જ્ઞાન રૂપી અર્થાત પુદ્ગલ તથા ઉત્પુદ્ગલ સે સંબંધ વાગે સંસારી જીવ કે વિકારી ભાવ કો પ્રત્યક્ષ જાણતા. અવધિ જ્ઞાન કોને જાણે છે? કે સામે વાળા રૂપી પદાર્થ ને જાણે છે. અચ્છા, એને રિલેટેડ પોતાનો ભાવ ને જાણે છે. દેશાવધિ ઉપરોક્ત છ પ્રકાર કા, જો આ ઉત્તર છ પ્રકાર કીધા ને એ બધા દેશાવધિ ના, સોરી, છ અને આઠ પ્રતિપાદી ને અપ્રતિપાદી, જે દેશાવધિ અવધિ જ્ઞાન છે એમાં આઠે આઠ ભેદ જોવામાં આવે. એટલે દેશાવધિ સાથે જાય પણ છે અથવા નથી પણ જતું, પડી પણ જાય છે અથવા નથી પણ પડતું, વધે પણ છે અથવા નથી પણ વધતું અથવા ઘટે છે, અને એક હજી શું કીધું, સ્થિર રહે છે કે ચેન્જિંગ છે, બરાબર. હવે જે પરમાવધિ જ્ઞાન છે, જે દેશાવધિ ઉપરોક્ત છ પ્રકાર તથા પ્રતિપાદી અપ્રતિપાદી એટલે આઠ પ્રકાર કા હોતા હૈ. પરમાવધિ એટલે અનુગામી અનનુગામી, એટલે સાથે જાય છે અથવા નથી જાય એ પ્રકારનું છે. પણ વર્ધમાન અને હિયમાનમાં વર્ધમાન જ હોય છે, એમાં હિયમાન નથી હોતું. અવસ્થિત અને અનવસ્થિત દેવ પ્રકારનું છે. અને પ્રતિપાતી નથી, હવે જેને પરમાવધિ છે પડી જતું નથી. ચાલો, તો આમાં છ પ્રકાર છે આઠમાંથી, જે આ ચાર ભેદ આપણે જોયા છે, એક પોઝિટિવ છે એક નેગેટિવ છે, બરાબર. તો દેશાવધિમાં બધા આઠે આઠ ભેદ છે, પરમાવધિમાં બે નેગેટિવ નથી, બે નેગેટિવ છે. હા, હવે સર્વાવધિમાં શું ઇમેજિન કરો છો? બધા પોઝિટિવ છે એમાં, એટલે એના ચાર જ ભેદ હોય છે, અનુગામી, વર્ધમાન, અવસ્થિત અને અપ્રતિભા. અપ્રતિભાથી હવે પડવાનું જ નથી સર્વાવધિ, પછી અવસ્થિત જ હોય છે, વર્ધમાન જ છે. વર્ધમાન તો શું, એકચ્યુઅલી ટોપ પર પહોંચી ગયો, વધવાનું શું, અને અનુગામી સાથે જ હોય છે, બરાબર. જો આ આપણે આનો ડિટેલ જોઈએ. હવે નેક્સ્ટ લાઈન, હવે જે દેશાવધિની રેન્જ છે, બરાબર, એ આપણે કીધું કે ઓછામાં ઓછું અને વધારેમાં વધારે. તો ઓછામાં ઓછું કેટલું દેશાવધિમાં? તો જો જગન્ય દેશાવધિ સંયત તથા અસંયત મનુષ્ય તથા તિર્યન જોકે હોતા હૈ. દેશાવધિમાં ભાવ પ્રત્યય અને ગુણ પ્રત્યય બે આવે ને. આપણે ઉપર જોયું કે ભાવ પ્રત્યય બધા દેશાવધિ જ છે, બરાબર, અને ગુણ પ્રત્યયમાં ત્રણે ત્રણ છે, દેશાવધિ, પરમાવધિ, સર્વાવધિ. હવે દેશાવધિની જે રેન્જ છે, તો ઓછામાં ઓછી અને વધારેમાં વધારે, એ આખી રેન્જ ગુણ પ્રત્યયમાં જ એક્ઝિબિટ થાય છે. ફરીથી જો સાંભળું, ભાવ પ્રત્યયમાં સૌથી જગન્ય દેશાવધિ ક્યારે હોતું નથી. ફરીથી આખી જે રેન્જ છે દેશાવધિની, જગન્ય થી જગન્ય થી લઈને ઉત્કૃષ્ટ થી ઉત્કૃષ્ટ, એ આખી રેન્જ ગુણ પ્રત્યય જીવોને જ, એના એમાં જે વેરિએશન જોવામાં આવે. એટલે કોઈક જીવને સૌથી ઓછામાં ઓછું દેશાવધિ અવધિ જ્ઞાન છે સમય તો પછી, અને કોઈ જીવને વધારેમાં વધારે છે. પણ જે ભવ પ્રત્યય વાળા છે એને એવું હોતું નથી. જેવી રીતના ફોર એક્ઝામ્પલ લઉં છું કે જે સંગી પંચેન્દ્રિય જીવો હોય એને કર્મની સ્થિતિ, જગન્યમાં જગન્ય પણ અંત કોળાકોળી સાગર બંધાય ને, એક કોળાકોળી સાગર જેટલી બંધાય. એટલે હમણાં હું જે કર્મ બાંધું છું એ એક કરોડ ઇન્ટુ કરોડ સાગરો પણ સુધી મારી સાથે રહેશે. અને એકેન્દ્રિય જીવ હોય એને ઘણી ઓછી સ્થિતિ બંધાય છે. તો એવું નથી કે કઈ બહુ શુદ્ધભાવ કરે છે એકેન્દ્રિયને, ખ્યાલ આવે ને. એકેન્દ્રિય જીવ બહુ શુદ્ધભાવ કરે છે અને એટલે એને કર્મ ઓછી સ્થિતિના બંધાય છે એવું નથી, પણ એવા જ નિયમ છે. એવી જ રીતે અહીંયા ગુણ પ્રત્યય છે સમ્યક દર્શન અને અધિક ગુણોને કારણે અવધિ જ્ઞાન પ્રગટ થયું, પણ તો પણ એમને જગન્ય અવધિ જ્ઞાન છે સૌથી ઓછામાં ઓછું. અને પેલા જીવને ભાવથી જ પ્રગટ થઈ ગયું તો પણ એને એનો સંયોગક્ષમ વધારે. ખ્યાલ આવે ને. જો આજે સીમા આપણે રેન્જની વાત કરીએ છીએ, કોની રેન્જ છે? તો દ્રવ્યની, ક્ષેત્રની, કાળજીને ભાવ. એટલે ક્ષેત્રથી કેટલું ડિસ્ટન્સ જાણે, તો હમણાં આપણને એનું પણ રેન્જ ને બધું કહે છે કે જગન્યમાં જગન્ય જે ડિસ્ટન્સ ને જાણે અને જગન્ય દેશાવધિ, જે થોડું વધારે જાણી શકે એને એનાથી ઉત્કૃષ્ટ છે, જે એનાથી વધારે જાણી શકે એનાથી ઉત્કૃષ્ટ. સેમ ટાઈમમાં અપ્લાય કરો કે કેટલું બેકવર્ડ ને કેટલું ફોરવર્ડ. દ્રવ્યમાં અપ્લાય કરો કેટલા દ્રવ્યને જાણી શકે. ખ્યાલ આવે ને? તો સૌથી જગન્ય જ્ઞાન પણ ગુણ પ્રત્યયમાં છે અને વધારેમાં વધારે બી ગુણ પ્રત્યયમાં છે. ફરીથી જગન્ય દેશાવધિ સંયત તથા અસંયત. આ સંયત તથા અસંયત એડિશનલ છે. એમ સમજો કે મનુષ્ય ને તીર સીધા સંયત અસંયતમાં બધા જ આવી જાય ને. એટલે તો જગન્ય દેશાવધિ મનુષ્ય ઓર ટીરિયન્સ કે હોતા હૈ, દેવ નાર્ગીઓ કો નહીં હોતા. ઉત્કૃષ્ટ દેશાવધિ સંયત ભાવ લિંગી કોઈ હોતા હૈ. ઇટ ઇઝ ક્વાઇટ ઓબ્વિયસ હૈ. જે જીવને પોતાના પરિણામ એવી વિશુદ્ધિ છે નહીં, છઠ્ઠા સાતમા ગુણસ્થાન વાળા મુનિ રાજ જ દેવને હોઈ શકે એમ. મુનિરાજ ને ભાવલિંગી મુનિરાજ છે પણ એમને પણ સૌથી જગન્ય અવધિ જ્ઞાન હોઈ શકે એમ દેવ છે. હા, ચોથા ગુણસ્થાન વાળા સમ્યક દ્રષ્ટિ ધર્માત્માને વધારે અવધિ જ્ઞાન છે અને છઠ્ઠા ગુણસ્થાન સાતમા ગુણસ્થાન વાળા ભાવલિંગી મુનિને ઓછું અવધિ જ્ઞાન છે એવું પોસિબલ છે. કેમ કે અહીંયા જે અવધિ જ્ઞાન નો ક્ષયો કુશાંક એ કોઈ વિશુદ્ધિ થી ઉત્પન્ન નથી થયો યોગ્ય, પણ ત્યાં સમ્યક દ્રષ્ટિ એ યોગ્યતા છે અને એવા અમુક એમને પરિણામ કર્યા કે જેનાથી અવધિ જ્ઞાન ઉત્પન્ન થયું. પછી ક્ષયોક્ષમ જે એની લિમિટ છે એના પરિણામ ની યોગ્યતા છે. પણ જે ઉત્કૃષ્ટ અવધિ જ્ઞાન છે એ દેશાવધિ એ મુનિરાજ ને જ થાય છે. અન્ય તીર્થંકર ગૃહસ્થ તીર્થંકર ગૃહસ્થ મનુષ્ય દેવ નાર્ગી કે નહીં હોતા. જોયું? જે ભવ પ્રત્યય છે એનો ઉત્કૃષ્ટ દેશાવધિ પણ નથી, જગન્ય દેશાવધિ પણ નથી. એટલે ઇન શોર્ટ જેટલી દેશાવધિની રેન્જ છે એ ફૂલ રેન્જ ગુણ પ્રત્યયની છે. ભવ પ્રત્યયની રેન્જ એનાથી દેવ બાજુ ઓછી છે. ખ્યાલ આવે? અન્ય તીર્થંકર ગૃહસ્થ મનુષ્ય દેવ નાર્ગી કે નહીં હોતા. ઉંજે દેશાવધિ હોતા હૈ. હવે કેટલી રેન્જ? તો જો દ્રવ્ય અપેક્ષા છે જગન્ય અવધિ જ્ઞાન કા વિષય. દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ ની મર્યાદા છે ને. તો હવે પેલા દ્રવ્ય, દ્રવ્ય થી ઓછામાં ઓછું કેટલું અને વધારેમાં વધારે કેટલું જોઈ ગયો. એક જીવ કે ઔદારિક શરીર, આપણા જે ઔદારિક શરીર છે ને, ઔદારિક શરીર સંચય કે લોકાકાશ પ્રદેશ પ્રમાણ ખંડ કરને પર આ જે શરીરના જેટલા પરમાણુ છે એના તમે લોકાકાશના આકાશના પ્રદેશ પ્રમાણે ખંડ કરો. આપણા જે શરીરના પરમાણુ અનંત પરમાણુ છે, બરોબર? એક શરીરમાં અનંત પુજ્જલના પરમાણુ, એમાં આકાશના અસંખ્યાત પ્રદેશ, અનંત ને અસંખ્યાત થી ડિવાઈડ કરો તો જેટલો ખંડ બચે લોકાકાશ કે પ્રદેશ પ્રમાણે ખંડ કરને પર ઉસકે એક ખંડ તક કા જ્ઞાન હોતા હૈ. ના ના ના, પરમાણુ જેટલું નહીં, અનંત પરમાણુના સ્કંદ સુધી. સી, આંખોનું રેઝોલ્યુશન આપણે જોઈએ તો એમ સમજો કે આપણે આંખોથી જોઈએ તો બહુ બહુ તો એક મિલીમીટર સુધીનું જોઈ શકે, એનાથી જીણું જોઈ શકતા નથી, બરાબર? એટલે જગન્ય અવધિ જ્ઞાન અનંત પરમાણુના સ્કંદ સુધી જ જાણી શકે, એનાથી ઓછું જાણી શકતા નથી એમ કે. ખ્યાલ આવ્યો કે? ફરી જગન્ય દેશાવધિ અવધિ જ્ઞાન એનું સૌથી ફાઇનલ રેઝોલ્યુશન કેટલું? અનંત પુજ્જલના સ્કંદ સુધી. ખ્યાલ આવે? એનાથી જીણું દેશ એ જગન્ય દેશાવધિમાં જાણી શકતા નથી. ઉસકે એક ખંડ તકતા જ્ઞાન હોતા હૈ, બરાબર? હવે સર્વાવધિનું જ્ઞાન કે સર્વ એક પરમાણુ તકતા જાણતા જોયું. જે સર્વાવધિ ઉત્કૃષ્ટ જ્ઞાન છે એનું ઓછામાં ઓછું રેઝોલ્યુશન પણ જીણું હોય ને, તો એક પુજ્જલ પરમાણુ સુધી જાણી શકે. આપણે કેવલ જ્ઞાનની તાકાતમાં શું કહીએ કે દરેકે દરેક પરમાણુ આત્મા બધા જ દ્રવ્યોના બધા જ કાળમાં બધા જ ભાવોને એક સાથે એક સમયમાં જાણી શકે, બરાબર? અહીંયા એટલું નથી સર્વાવધિમાં, પણ એક પરમાણુમાં ખાલી પૂજગલ દ્રવ્ય જ છે, બાકીના પાંચ દ્રવ્ય નીકળી ગયા. ઉદ્ગલ દ્રવ્યમાં કેવળ જ્ઞાન પણ પરમાણુ સુધી જાણી શકે, અહીંયા સર્વાવધિ પણ પરમાણુ સુધી જાણી શકે, પણ અહીંયા સર્વાવધિમાં તો પણ કાળ અને ભાવનું લિમિટેશન છે, ક્ષેત્રનું લિમિટેશન છે, કેવળ જ્ઞાનમાં કોઈ લિમિટેશન નથી. ખ્યાલ આવે જો તો દ્રવ્ય અપેક્ષા સર્વા, જો દ્રવ્ય અપેક્ષા જગન્ય જોયું અનંત ઉદ્ગલના સ્તન સુધી, ઉત્કૃષ્ટ જોયું કે એક પરમાણુ સુધી, હવે મધ્યમ કે એની વચ્ચેનું બધું સમજી લો. ખ્યાલ આવ્યો ને? જગન્ય ઉત્કૃષ્ટ બીજ કે દ્રવ્યો કે ભેદ જાણ્યો. હવે જો ક્ષેત્ર અપેક્ષા છે, ક્ષેત્ર અપેક્ષા છે અવધિ જ્ઞાન કા વિષય. જો ઉત્સેદાંગુલ કે, હવે ઉત્સેદાંગુલ એટલે બેઝિકલી આ આંગળી છે ને, આંગળીનો એક તેરવું એને કહેવાય ઉત્સેદાંગુલ. ઉત્સેદાંગુલ છે અસંખ્યાત ભાગ તક કે ક્ષેત્ર કો જાણતા, જે જગન્યમાં જગન્ય અવધિ જ્ઞાન છે. તો આ આંગળીની જે લેન્થ છે એના અસંખ્યાત ભાગ કરો તો એટલું ઝીણું જાણી શકે. આપણે પણ જાણી શકીએ છીએ ને, આનું ઝીણું કરો તો એક મિલીમીટર જાણી શકે, મતિસૂક્ષ્મમાં જણાય છે. એના માઇક્રોસ્કોપમાં મૂકો તો હજી એનાથી પણ ઝીણું જણાય છે, એનાથી પણ ઝીણું આ અવધિ જ્ઞાનમાં જણાય છે. પણ આ જગન્ય અવધિ જ્ઞાન, હવે ઉત્કૃષ્ટ કે અસંખ્યાત લોક પ્રમાણ પ્રત્યે ક્ષેત્ર કો જાણતો, આમ જતા જાઓ જતા જાઓ જતા જાઓ અસંખ્યાત લોક પ્રમાણ પ્રદેશો સુધી એ જીવ જાણી શકે. ખ્યાલ આવે ને? ના ના, ચક્રવર્તી ને અવધિ જ્ઞાન નથી, જુદું થઈ ગયું. એ વસ્તુ જુદી, સમજો કે કોઈ નારકી જીવ છે, એ નારકી જીવ વર્તમાનમાં અહીંયા છે, તો એને આ ગેટની બહાર સુધીનું અવધિ જ્ઞાન છે કે નહીં, બરાબર? તો એ ડિપેન્ડ ઓન કે એની ક્ષેત્રની મર્યાદા કેટલી છે. તો જે અહીંયા આત્માના પ્રદેશથી જસ્ટ એકદમ નજીકનું જ જાણી શકે એ જગન્ય જ્ઞાન છે, અને જે બહુ દૂરનું જાણી શકે ક્ષેત્ર અપેક્ષા તો ઉત્કૃષ્ટ જ્ઞાન થયું, બરાબર? હવે જો મધ્યમ અપેક્ષા છે તો જગન્ય અને ઉત્કૃષ્ટની વચ્ચેનું બધું લઈ લેવાનું. આગળ જોઈએ જે કાલ અપેક્ષા છે, કાલ અપેક્ષા છે જગન્ય અવધિ જ્ઞાન કા વિષય. તો આવની કે અસંખ્યાત ભાગ પ્રમાણભૂત ઓર ભવિષ્ય કો જાણતા, કે એક સમય એક સેકન્ડ છે ને, એક સેકન્ડમાં કરોડો અવધિઓ આવે, નેનો સેકન્ડ કહીએ એનાથી પણ ઝીણું, એમ કરોડો કરોડો અવલીઓ એક સેકન્ડમાં. એ આવલીનો પણ અસંખ્યાતનો ભાગ કરો, ખાલી એટલો કાળ જ ભૂત અને ભવિષ્ય કાળનું જાણવાની શક્તિ, એને જગન્ય અવધિ જ્ઞાન કહેવાય. આવલી એટલે એક સેકન્ડનો અસંખ્યાતનો, એક સેકન્ડનો સંખ્યાતનો ભાગ, અસંખ્યાત સંખ્યાતનો ભાગ, એટલે જ યુનિટ ઓફ ટાઈમ. હવે કાલ અપેક્ષા થી ઉત્કૃષ્ટ તો અસંખ્યાત લોક પ્રમાણ અતિત અનાગત કાળ, જેવી એક સાગર, આપણે એક કોડાકોડી સાગર કહીએ ને, એક કલ્પકાળ, એવા અસંખ્યાત કલ્પકાળ કરો તો ખાલી આટલું થાય આકાશના પ્રદેશ, એક અંગુલ પ્રમાણ આત્માના પ્રદેશ, આકાશના પ્રદેશ. ચાલે? જો ફરી અસંખ્યાત કોડાકોડી સાગરો પંથી આકાશના આટલા જ પ્રદેશો થાય, હવે આકાશના આખા અસંખ્યાત લોક પ્રમાણ આકાશના પ્રદેશો, એટલે કાળ કેટલો થાય? ચાલે? એટલા કાળ સુધીનું ભૂત અને ભવિષ્યનું જાણવાની શક્તિ, એને કહેવાય આ કાળ અપેક્ષા ઉત્કૃષ્ટ. સર્વાવધિ કાળની, સર્વાવધિ અવધિ જ્ઞાનની તાકાત, કેટલા કાળ સુધી ભૂત અને ભવિષ્યનું જાણી શકે. ચાલ આવે? અને વચમાનું તો ભાઈ, જે જગન્ય અને ઉત્કૃષ્ટની વચ્ચેનો બધો કાળ સમજી લેવાનો. તો આ આપણે જોયું દ્રવ્ય ક્ષેત્ર કાળ. હવે ભાવની અપેક્ષા છે, તો ભાવનું બહુ સિમ્પલ છે. જે દ્રવ્યની અપેક્ષા આપણે જોયું ને, કે ઓછામાં ઓછું અને ઝીણામાં ઝીણું, એમ હવે જેટલા દ્રવ્યને જાણે છે એના બધા ભાવોને જાણી લે. પહેલે દ્રવ્ય પ્રમાણ નિરૂપણ કીએ જઈએ, દ્રવ્યો કી શક્તિ કો જાણના, તો તે ભાવ અપેક્ષા છે અવધિ કહેશે. અવધિ જ્ઞાન એટલે શું? ફરીથી, જેને દ્રવ્યથી ક્ષેત્રથી કાળ છે અને ભાવથી જાણવાની શક્તિની મર્યાદા છે. તો મર્યાદા કેટલી છે? ઓછામાં ઓછી છે તેને જગન્ય મર્યાદા છે, વધારેમાં વધારે છે તેને ઉત્કૃષ્ટ મર્યાદા છે. કાળમાં જેટલું વધારે જાણે એટલી મર્યાદા મોટી, ક્ષેત્રમાં જેટલું દૂરનું જાણે એટલી મર્યાદા મોટી, દ્રવ્યમાં જેટલું ઝીણું જાણે એટલી મર્યાદા મોટી, અને ભાવમાં જેટલા વધારે ભાવ જાણી શકે એટલી મર્યાદા મોટી. તો આજે આપણે અવધિ જ્ઞાન, એના ભેદ પ્રભેદ, એના જગન્ય ઉત્કૃષ્ટ આદિની ચર્ચા કરી. હજી પણ થોડાક વિશેષ પોઈન્ટ બાકી છે આપણે અવધિ જ્ઞાનમાં. એના જે સ્પેશિયલી હમણાં બધા આજે ત્રણ ભેદ છે, દેશાવલી, પરમાવલી, સર્વાવલી, એનું થોડું ડિટેલિંગ હજી બાકી છે. એને આપણે નેક્સ્ટ ક્લાસમાં પૂરું કરીને પછી આગળ મના પર્યાય જ્ઞાનની ચર્ચા કરીશું. કોણ એ દેવ ને? બહુ પ્રત્યે દેવ ને તો બહુ પ્રત્યે. જો જેને આપણા જૈન તમે અન્ય ધર્મોમાં જોશો ને તો બધી ચમત્કારની વાતો. હવે દેવો છે જે ચાર ગતિમાં સ્વર્ગના દેવો, એમની પાસે મનુષ્ય કરતા અમુક તાકાતો વધારે. એટલે હજી પણ તમે ગામડાઓને ક્યાંય જોવા જાઓ તો ત્યાં અમુક ચમત્કાર દેખાય, તો એમાં કઈ નવીનતા નથી. એ તો દેવો ત્યાં કુતુહલ, એટલે એકદમ દે આર જસ્ટ ડુઈંગ ફન, એમ કે બધા આવું બધું કઈ ચમત્કાર બતાવે. પણ એ દેવોને માનવાથી કઈ કોઈ આપણું કઈ એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કરી આપે એવું ક્યારે બનતું નથી. આ તો જીવને જેટલા પુણ્ય પાપના ઉદય હોય એ પ્રમાણ બધું થાય છે. એટલે આ દેવે કહ્યું પણ એને માનવાથી કઈ એને પુત્ર થશે એવું નથી. પણ આ તો જો આ જેવી રીતના અવધિ જ્ઞાન છે ને, આપણને ચમત્કાર જેવું જ લાગે, કેમકે આપણે ક્યારે જોયું નથી. હવે દેવો પાસે છે અવધિ જ્ઞાન, એટલે એવું કઈ જાદુ કરીને કહી દે કે ભાઈ જો તારે આમ થવાનું, તેમ થવાનું, તેમ થવાનું, કેમકે ભવિષ્યનું જાણી શકે છે. એને અવધિ જ્ઞાનની મર્યાદાથી જણાય છે તો આપણને આપણું જ ભવિષ્ય કહી શકે છે. હા, ચારે ચારમાં દેવો તો નારકીઓ પણ આપણું ભવિષ્ય કહી શકે, ઇન કેસ વી હેડ એન ઓપોર્ચ્યુનિટી ટુ ગો મીટ ધેમ, એ પણ કહી શકે આપણું ભવિષ્ય. ખ્યાલ આવે ને? આપણને શું થાય છે, કોઈ આપણું ભવિષ્ય કહી જાય ને તો આપણને એમ જાણે એના પ્રત્યે પૂજ્યત્વનો ભાવ આવે છે. અરે બધી પર્યાયો, એક એક પર્યાય આપણે નક્કી છે, અને કેવલ નામનો બધી આવી જ ગઈ છે. તો કોઈ આપણને આપણું નેક્સ્ટ ક્યારે મૃત્યુ થવાનું છે, ક્યારે આપણને પુત્ર થવાનું, ક્યારે આપણને પૈસા મળવાનું છે, કોઈ કહી દીધું તો એમાં શું ના હોય? આમે બધું નક્કી જ છે. તો કોઈ આવી જે નક્કી છે એ જેણે જાણીને કહ્યું ને એમાં શું ના હોય? પોતે નાયક ભાવ છે, અને આત્માને જ જાણવાથી બધું જણાય જ છે, એમ જ્યાં એને નિશ્ચય થાય તો અંદરથી વૈરાગ્ય આવે છે અને એનું કલ્યાણ થાય છે. ચાલો જીનવાણી સ્થિતિ લઈએ. હે જીનવાણી ભારતી, તો જપો દિન રે, જો તેરી શરણા ગ્રહે તો પાવે સુખ સે, જા વાણી કે જ્ઞાન તે તુજે લોકાલો, બોલો જીનવાણી માતનો, પરમ કૃપાળુ શ્રી સદગુરુ દેવનો, પ્રશંગોથી ભગવતી માતનો, સત્ય સનાતન દિગંબર જય.